તારીખ 8/1/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 98 અને 99 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 63
પર્યાય તો વેદનમાં આવે છે એટલે ગુણ પર્યાય નો ભેદ તો પ્રેમ દ્રષ્ટિ કરાવવાના આશયથી છે. આશય તો બંનેમાં એક જ છે, આશય તો ક્યાંય બદલાતો નથી. હજારો ન્યાય છે, આશય એક જ છે. એમ તો બે વચ્ચેની ચર્ચા ચાલે છે, પણ હજારો ન્યાય છે તો પણ આશય તો એક જ છે. રાગ અને જ્ઞાન ના ભેદ જ્ઞાન માં પણ આશય દ્રવ્ય નો આશ્રય કરાવવાનો છે, અને દ્રવ્ય પર્યાય છે જુદાપણું બતાવવાનો પણ આશય દ્રવ્ય નો આશ્રય કરવાનો છે. એ રીતે ભેદ જ્ઞાન કરાવવા પાછળનો આશય છે. પણ જ્ઞાનમાં એવી ભૂલ નથી કરવાની કે જેવું જુદાપણું રાગથી છે એવું જુદાપણું ગુણ પર્યાયથી છે, એવી ભૂલ નહીં કરવાની. એટલે સ્પષ્ટતા અહીંયા કરવામાં આવે છે. 77 પાને છેલ્લો પેરેગ્રાફ છે. જેવો ભેદ રાગથી કરવાનો છે તેવો ભેદ ગુણ પર્યાય થી નથી કરવાનો. ભેદ ભેદમાં ફેર છે એટલું જ્ઞાનમાં રાખવાનું છે. માટે મૂળ રાગ થી ભેદ જ્ઞાન કરવાનું છે. મૂળ એટલે પ્રારંભ ત્યાંથી કરવાનો છે, મૂળમાં એ શરૂ કરવાનું છે, અને ગુણ પર્યાયનો વિવેક કરવાનો રહે છે. એમાં ભેદપણું કેટલું છે, અભેદપણું કેટલું છે. જ્ઞાન દર્શન ચારિત્ર આદિ બધા ગુણો છે તે ચૈતન્યના એક એક અંશો છે, અને ચૈતન્ય અખંડ પૂર્ણ શક્તિવાન છે. આ બધી એની શક્તિઓ છે, જ્ઞાન દર્શન ચારિત્ર, અને આત્મા શક્તિવાન છે. એક એક અંશનો આશ્રય લેવાનો નથી, કેમ કે તે અંશો છે, માટે તે બધાને ગૌણ કરવાના છે. દ્રષ્ટિ તે બધાને કાઢી નાખે છે, ભેદને દ્રષ્ટિ કાઢી નાખે છે. નિમિત્ત અપેક્ષાએ જે અધૂરીપૂર્ણ પર્યાય થઈ તે બધાને પણ દ્રષ્ટિ જુદી કરે છે. નિમિત્ત અપેક્ષાએ શું? કર્મનું નિમિત્ત છે. કર્મના નિમિત્ત અપેક્ષાએ કેટલીક અવસ્થાઓ અધૂરી છે, કેટલીક અવસ્થાઓ પૂર્ણ છે. પૂર્ણ કર્મ ખસી ગયું છે, નિમિત્ત પૂરેપૂરો અભાવ થયો છે, ત્યાં અવસ્થા પૂર્ણ છે, એમાં પણ નિમિત્તની અપેક્ષા છે. દ્રષ્ટિ તે બધાને જુદી કરે છે, અને હું તો એક પૂર્ણ છું, કર્તકર્ત છું એમ સ્વીકારે છે. એ દ્રષ્ટિનું કાર્ય છે. એ રીતે દ્રષ્ટિ પોતાની રીતે કામ કરે છે, જ્ઞાન પોતાની રીતે કામ કરે છે. ભેદ જ્ઞાન કરવાનું કાર્ય જ્ઞાનમાં થાય છે, ભેદ જ્ઞાન કરવાનું કાર્ય દ્રષ્ટિમાં નથી થતું. કેમકે દ્રષ્ટિનો વિષય એક અખંડ છે, બીજું કાંઈ નથી. હું એક છું, પૂર્ણ છું એમ દ્રષ્ટિના બળમાં બધું નીકળી જાય છે આપોઆપ જ, દ્રષ્ટિ વિષય જ નથી કરતી. પણ એકાંતે જો તે પૂર્ણ જ હોય તો સાધક દશા, પૂર્ણ છું એ વાત છે ખરી દ્રષ્ટિ અપેક્ષા, પણ જ્ઞાન જાણે છે કે સાધક દશા પણ છે, અને એમાં અપૂર્ણતા શુદ્ધિ વગેરે પણ છે. તેમાં સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર આદિ બધી અવસ્થાઓ તો થાય છે સાધક દશામાં. તેથી જ્ઞાન વિવેક કરે છે કે કોઈ અપેક્ષા એ આ ગુણો ચૈતન્ય ના છે અથવા દ્રવ્ય ના છે. ચૈતન્ય કહો કે દ્રવ્ય કહો. ચારિત્ર ની પર્યાય પ્રગટે તે ચૈતન્ય ની છે. જ્ઞાન ચારિત્ર વગેરે બધું ચૈતન્ય માં પ્રગટે છે. એ દશાઓ બધી આત્માને પ્રગટે છે. અને ક્યારે પ્રગટે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી બધું પ્રગટે છે. પછી જે દ્રષ્ટિ છે જો દ્રવ્ય ઉપર ન હોય તો દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માના ગુણો છે એ પ્રગટ થતા નથી. ભલે જ્ઞાન બધું જાણે પણ દ્રષ્ટિ પ્રગટ્યા વિના ગુણોનું પ્રગટવું બનતું નથી. દ્રષ્ટિનું મહત્વ પોતાના સ્થાનમાં છે. જે પ્રકારે તે પ્રકારે સમજવું જોઈએ. દ્રવ પર દ્રષ્ટિ મૂકવાથી બધું પ્રગટે છે માટે નવ તત્વની પરિપાટી છોડી મને એક આત્મા પ્રગટ થા. નવ તત્વની પરિપાટી શું છે? જૈન દર્શનની અંદર હે ઉપાદેયના દ્રષ્ટિકોણથી નવ તત્વનું પ્રતિપાદન છે. એ પરિપાટી એટલે પરંપરા અનાદિથી ચાલી આવે છે. આ જીવને શું હે છે અને શું ઉપાદેય છે, કયા તત્વ હે છે કયા તત્વ ઉપાદેય છે, એ દ્રષ્ટિકોણથી નવ તત્વની રચના છે અથવા પ્રતિપાદન છે. પણ એ જ્ઞાન પ્રધાન વિષય છે. એ વિષય કેવો છે? જ્ઞાન પ્રધાન વિષય છે. એ જ્ઞાન પૂર્વક જે દ્રષ્ટિ કેળવાય છે તે દ્રષ્ટિ એકલા ચૈતન્યને પકડે છે, એકલા દ્રવ્યને પકડે છે. અને જ્યાં એકલા દ્રવ્યને પકડે છે દ્રષ્ટિ, ત્યાં જ્ઞાનમાં પણ નવના ભેદ ગૌણ થાય છે. જ્ઞાનમાં પણ મુખ્ય વલણ એવું થાય છે કે મને એક દ્રષ્ટિનો વિષય જે શુદ્ધાત્મા છે એ આત્મા જ મને પ્રગટ થાવ. હે ઉપાદેય, પણ જે કર્યું તે યથાસ્થાને ભલે થયું પણ તેના ફળ સ્વરૂપે મને એક શુદ્ધાત્મા પ્રગટ થા. જેમ હીરાનો હાર ખરીદતા વખતે ચોકસાઈ ભલે કરી હવે પહેરવામાં એનો આનંદ પ્રગટ થાવ. ચોકસાઈ કરવાના સમયે ચોકસાઈ કરી તો ભલે કરી, એમ હે ઉપાદેય પણ જ્ઞાને કર્યું તો ભલે કર્યું પણ હવે જ્યાં દ્રષ્ટિ પ્રગટે ત્યાં જ્ઞાન પણ એમ ઈચ્છે છે કે મને એક શુદ્ધાત્માનો જ અનુભવ થાવ અને મને એક શુદ્ધાત્માના અનુભવથી આનંદ વર્તો. હવે મારે નવ તત્વના વિકલ્પમાં મારે પણ રહેવું નથી.
હમણાં આપણે એમ કીધું કે દ્રષ્ટિ કેળવાય છે વેદજ્ઞાનમાં, એ ઉપાધિ જ્યાં કરે છે એની સાથે દ્રષ્ટિ કેળવાય છે,
જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ થાય છે. એટલે જે વેદજ્ઞાનનો પ્રોસેસ છે એ દ્રષ્ટિ કેળવવાનો પ્રોસેસ છે. એમ જ છે
એટલે દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધા ને શ્રદ્ધા કેળવાય છે.
દ્રષ્ટિમાં શું વિપક્ષ આપણે લીધું તો અહીંયા સાધ્યમાં ફરી ને જોઈએ કે સ્વરૂપની ઉપાદેયતા, એકમાત્ર સ્વરૂપની ઉપાદેયતા અને અભિન્નતા એ કેળવાય છે. પરથી ભિન્નતા અને હે પણ કેળવાય છે.
ચાલે
એક સાથે સાયમલ્ટેનિયસલી બે કામ ભેદજ્ઞાનમાં થાય છે. એ ભેદજ્ઞાનની પ્રક્રિયા એક સાથે આવું ડબલ કામ કરે છે. તેથી સ્વાનુભવ પણ પ્રગટે છે અને દ્રષ્ટિ પણ પ્રગટે છે, બે પ્રગટે છે. માટે નવ તત્વની પરિપાટી છોડીને મને એક આત્મા પ્રગટ થાવ મૂળ તો ભાવના છે આત્માની, એ ભાવના છે. રાજમલજી એવું પ્રશ્ન કર્યો કે વેદજ્ઞાન છે એ સાધક દશા સુધી ઉપાદેય છે, સાધ્ય થતાં એ ઉપાદેય નથી, સાધવા માટે એની ઉપાદેયતા છે. સાધ્યની સિદ્ધિ થઈ તેમ વેદજ્ઞાન પણ ઉપાદેય નથી, જેમ નવ તત્વની પરિપાટી ઉપાદેય નથી તેમ. નવ તત્વની પરિપાટી ઉપર દ્રષ્ટિ મૂકવાની નથી. નવમાં તો નવ ભેદ છે, દ્રષ્ટિ નવ ભેદ ઉપર જાય એ બરાબર નથી. આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાની છે, ભેદ આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાની છે. આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાથી બધી નિર્મળ પર્યાયો પ્રગટ છે. એક એવું વૈજ્ઞાનિક કાર્ય છે કે જ્યાં દ્રષ્ટિ આત્મા ઉપર ગઈ એટલે અનંત ગુણોને પર્યાય નિર્મળ પ્રગટવા લાગે છે. એવો એ ગુણ છે, વિશિષ્ટ ગુણ છે કે જે પોતાના સ્વરૂપને સ્વીકારે કબૂલે એ અનંત ગુણો છે એ પ્રગટ થઈ જાય. એક દ્રષ્ટિ ફરતા અનંત ગુણોનો જગમગાટ ચાલુ થઈ જાય. અનંતા દીવા પ્રગટે આત્મામાં, અનંતો અનંતા ગુણોના દીવા પ્રગટે પ્રગટે જાય. મેઇન સ્વિચ છે, ઘરમાં બધી સ્વિચ ઓન હોય પણ મેઇન સ્વિચ ઓફ હોય તો અંધારું હોય, જ્યાં મેઇન સ્વિચ ઓન કરો એટલે બધી જગ્યાએ દીવા. દ્રષ્ટિ છે એ મેઇન સ્વિચ જેવી છે. આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાની છે, આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાથી બધી નિર્મળ પર્યાયો પ્રગટ છે, પણ તે કોઈ પર્યાયોનો આશ્રય લેવાનો નથી. આશ્રય તો દ્રષ્ટિ લીધો એનો જ લેવાનો છે. આ કારણથી ગ્રંથોમાં સમ્યક દર્શનનો મહિમા જે વિશેષ પ્રકારે કરવામાં આવ્યો છે એનું કારણ આ છે કે મૂળ જ્યાં દ્રષ્ટિ પ્રગટ થઈ ત્યાં બધા ગુણો પ્રગટ થયા, અને દ્રષ્ટિના બળે એ બધા ગુણો વિકાસ પામીને પૂર્ણ થઈ જશે એવું કામ કરશે દ્રષ્ટિ. એટલે સમ્યક દર્શનનો મહિમા બીજા ગુણોની પર્યાય કરતાં પણ વિશેષપણે કરવામાં આવ્યો છે, કેમ કે આ પ્રકારની ખાસ પ્રકારની વિશિષ્ટતા એમાં રહેલી છે એ કારણ છે. જેમ વિભાવ જુદો છે, હવે મૂળ વાત ઉપર આવે છે, તેવી રીતે નિર્મળ પર્યાયો જુદી નથી. વિભાવનો નાશ થશે, અભાવ થશે અને નિર્મળ પર્યાયો વૃદ્ધિગત થશે. બેમાં ઉલટું કામ થવાનું છે એકબીજાથી. એટલે એ રીતે બંને જુદાપણું નથી, જુદાપણું છે પણ ફરક છે. સ્વાનુભૂતિનું વેદન, અનુભૂતિનું વેદન આવે છે એટલે વિતરાગ દશાનું વેદન આવે છે. વેદન આવે છે એનો તો અનુભવ થાય છે. અને જ્યારે અનુભવ થાય છે ત્યારે એનું જુદાપણું અનુભવાતું નથી. અનુભૂતિ થાય છે, આનંદનું વેદન આવે છે, વિતરાગ દશાનું વેદન આવે છે ત્યારે આ પર્યાય જુદી છે એમ અનુભવમાં નથી રહેતો. એક ન્યાયે અનુભવના કાળે પ્રમાણની પ્રધાનતા છે. પ્રમાણની પ્રધાનતા છે કેમ કે ત્યાં દ્રવ્ય પર્યાયનો ભેદ નથી. યુગપત અનુભવ થયો, બ્રહ્મ પર્યાયનો યુગપત અભેદ અનુભવ થયો. ત્યારે પણ દ્રષ્ટિ તો એકાત્રિકાળી ઉપર છે, અનુભવમાં આવે છે.
વચ્ચે વાત આપણે ચાલે ને, પર્યાય તો આ અપેક્ષા ગૌણ કરી નહીં ચાલે.
આ વેદન અપેક્ષા અપેક્ષા પર્યાય ને ગૌણ કરવાની રહેતી.
યુગપત અનુભવ થયો, યુગપત જ્ઞાન તો ના થયો કહેવાય. યુગપત અનુભવ થયો ત્યારે યુગપત જ્ઞાન તો નહીં થયું.
અનુભવ જ્ઞાન જ છે ને,
અનુભવ
જ્ઞાન જ છે. અજ્ઞાન થોડું છે કે બીજી ભૂમિકા પર્યાય નથી, જ્ઞાનની પર્યાય છે. યુગપત અનુભવ થયો કે યુગપત જ્ઞાન થયું, ગ્રહ પર્યાય બે માંથી કોઈ પણ થઈ શકાય છે. માટે જેવી રીતે વિભાવથી જુદું પડવાનું છે, એવી રીતે શુદ્ધ પર્યાયથી જુદું પડવાનું નથી. કેમ કે અનુભવમાં કંઈ જુદું પડાતું નથી. જ્યારે શુદ્ધ પર્યાયથી જુદું પડીને શુદ્ધ પર્યાયનો અભાવ થાય છે એમ બને છે. આમ બધી અપેક્ષાએ સમજવું, ભિન્નતા ને અભિન્નતા એ બધી અપેક્ષાએ સમજવું. સમજણ ચોખ્ખી રાખવી, પછી ઉપાદેયતા એક ગ્રહની છે. જુદાપણાની ચોખવટ છે એ જાણી લેવી જોઈએ. ભૂલ થાય તો પ્રયોજનની ભૂલ થાય, અને જાણવામાં કોઈ જાણવા સિવાય વધારે એમાં એ સ્ટેજે પહોંચ્યા પહેલા બીજાને એનું પ્રયોજન નથી એમ વિચારવું. કેટલીક વાર પ્રયોજનના પણ બે ભેદ પડે છે. એક સમજવાનું પ્રયોજન છે કે જેથી અન્યથા અથવા વિપરીત સમજણનો અભાવ થાય. સમજણમાં વિપરીતતા હોય તો હે ઉપાદેયમાં અવિપરીતતા આવવામાં તકલીફ પડે ખરી. કોઈ વાર એટલા માટે જે બીજા વિષયો આવે છે એ અન્યથા અથવા વિપરીત સમજણને દૂર કરવા પૂરતું જ પ્રયોજન, મર્યાદિત પ્રયોજન હોય છે. પછી મુખ્ય પ્રયોજન પોતાની જે યોગ્યતા છે એમાં શું ગ્રહણ કરવું જરૂરી છે, એમાં શું છોડવું જરૂરી છે એ પોતાના ખાસ પ્રયોજનનો વિષય છે. એ પ્રયોજનનો દૃષ્ટિકોણ તો હંમેશા સાધ્ય કરવો જોઈએ. ઓલામાં થોડું કાચું પાકું હોય તો કોઈ વાર ચાલ્યું જાય ભાવના ના મળે, અથવા ઠીક થઈ જાય આગળ જતા શોષણ. પણ સત્સંગ મળતો હોય, સદગ્રંથો હોય તો એનાથી વિપરીત સમજણ જેટલી દૂર થાય એટલું ઠીક છે, એમાં કાંઈ નુકસાન નથી. આ પ્રશ્ન પણ ઉઠાવેલો પ્રશ્ન છે. રાગથી છૂટા પડતા રાગ ચાલ્યો જાય છે, અને શુદ્ધ પર્યાય જેટલો હું નથી એમ સ્વીકારતા શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. રાગ ચાલ્યો જાય ત્યારે પણ શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. આશય તો એક જ છે, એમ શું આપને કહેવું છે એટલે એમ આપ આશય તો એક જ છે એમ જ આપને કહેવું છે ને એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉઠાવેલો પ્રશ્ન છે સામે.
શુદ્ધ પર્યાય જેટલો હું નથી એમ કરતા શુદ્ધતા પ્રગટે છે કે હું પરિપૂર્ણ શુદ્ધ છું એમ આશ્રય લેતા શુદ્ધતા પ્રગટે છે?
નાસ્તિ માસ્તિ છે, નાસ્તિ માસ્તિ છે, એમ છે. સમાધાન રાગથી છૂટા પડતા અંદર ચૈતન્યમાં શુદ્ધ પર્યાયો પ્રગટે છે. રાગથી છૂટા પડતા રાગ ચાલ્યો જાય છે એમ નહીં, મૂત્ર માર્યું તો અંદર ચૈતન્યમાં શુદ્ધ પર્યાયો પ્રગટે છે, અને દ્રવ્ય દ્રષ્ટિ છતાં પણ શુદ્ધ પર્યાયો પ્રગટે છે. એટલે જ્ઞાન પણ શુદ્ધિનું કામ કરે છે અને દ્રષ્ટિ પણ શુદ્ધિકરણનું કામ કરે છે, શુદ્ધિકરણ બંને કરે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પુરુષાર્થ, ચારેય મુખ્ય ગુણોની પ્રવૃત્તિ આત્માના શુદ્ધિકરણનું જ કામ કરે છે. પછી વિધાન કોઈ વાર દ્રષ્ટિથી હોય, વિધાન કોઈ વાર જ્ઞાનથી હોય, વિધાન કોઈ વાર ચારિત્ર અને પુરુષાર્થથી પણ હોય.
પ્રયોજનમાં અવિરુદ્ધતા છે.
આત્માનું શુદ્ધિ કરવાનું જ પ્રયોજન છે, શુદ્ધિનો નાશ અને શુદ્ધિની ઉત્પત્તિ એ પ્રયોજન છે, પ્રયોજન એક જ છે. અને એ બધા ગુણોની પર્યાય સાધક થઈને એક જ પ્રયોજનને એક સાથે સાધે છે, વારાફરતી સાધે છે એમ પણ નથી. બધા ગુણો એક સાથે જ કામ કરે છે,
કારણ કે અવલંબનનો વિષય એક જ છે.
અવલંબનનો વિષય એક છે અને કાર્ય પણ એક જ કરવાનું છે. બધાને કાર્ય પણ એક જ કરવાનું છે, કોઈને કાંઈ કાર્ય કરવાનું છે, કોઈને કાંઈ કાર્ય કરવાનું છે. રાગથી છૂટા પડતા અંદર ચૈતન્યમાં શુદ્ધ પર્યાય પ્રગટે છે અને શુદ્ધિની વૃદ્ધિ પણ થાય છે. પણ તેની ઉપર દ્રષ્ટિ આપવાથી કે તેનો આશ્રય કરવાથી પ્રગટ થતી નથી. શુદ્ધ પર્યાયનો પણ આશ્રય લેવાનો નથી. એના માટે ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા કે આંબા ઉપર નાની નાની કેરી આવે, આંબાને પાણી પાવું હોય તો મૂળમાં પાણી પાવું જોઈએ. જલ્દી જલ્દી કેરી મોટી થઈને રસ આપે, પાકી જાય, એના માટે કેરીને પાણી પવાય નહીં.
બરાબર.
અથવા ચાલો જ્યાં કેરી લટકે છે ત્યાં પાણીની બાલદી લટકાવી દઈએ અને એમાં એને આખો દિવસ બોળેલી રાખીએ તો જલ્દી પાણી પી લઈએ, ડાયરેક્ટ બગડી જાય કેરી. કેરી
બગડી જાય,
ઉમટાની બગડી જાય. તો મૂળમાં પાણી આપો, એ જ પાણી ત્યાં પહોંચે. અંદર એલિવેટર મૂક્યા નથી, થડની અંદર ડાળીમાં કઈ એલિવેટર મૂક્યા નથી. પણ એક કુદરતી પ્રક્રિયા થાય છે કે જ્યાં જ્યાં આંબાને મૂળમાં પાણી આપો એ પાણી ત્યાં પહોંચશે, કેરી સુધી. પાંદડા લીલા રહેશે, બધું લીલું રહેશે, કુદરતી વ્યવસ્થા છે. અને એ જ એનું વિજ્ઞાન છે, વૈજ્ઞાનિક વ્યવસ્થા. કુદરત એટલે વિજ્ઞાન. એમ પર્યાય ઉપર દ્રષ્ટિ મૂકે તો પર્યાય બગડે છે, પર્યાય સુધરતી નથી પણ પર્યાય બગડે છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર મૂકવાની છે. ભલે ત્યાં આશય પર્યાયના શુદ્ધિકરણનો છે તો પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર મૂકવાની છે, પર્યાય ઉપર. જ્ઞાન જાણે ભલે પણ વજન દ્રવ્ય ઉપર રાખવાનું છે, પર્યાય ઉપર. આશ્રય દ્રવ્યનો લે તો જ શુદ્ધાત્માની પર્યાયો પ્રગટે છે. આશ્રયમાં તો દ્રવ્યનો જ આશ્રય લેવાનો છે, એમાં બીજો વિકલ્પ નથી કરવાનો. માટે દ્રષ્ટિ તો એક ગુણો ઉપર જ રાખવાની છે. પર્યાયો ઉપર કે ગુણો ઉપર દ્રષ્ટિ રાખી તેમાં રોકાવાનું નથી. પર્યાયો ઉપર દ્રષ્ટિ રાખવાની નથી, પણ જ્ઞાનમાં રાખવાનું છે કે આ પર્યાય ચૈતન્યના આશ્રય પ્રગટ થઈ છે, તે કાંઈ જડની નથી, તેમ યથાર્થ જ્ઞાન કરવું. જ્ઞાન કરવું એક વાત છે, દ્રષ્ટિ રાખવી તે બીજી વાત છે. દ્રષ્ટિપૂર્ણ ઉપર રાખી જ્ઞાન યથાર્થ કરવું તો તેની સાધક દશાની પર્યાય યથાર્થપણે પ્રગટે છે. આમ શ્રદ્ધાનું અને જ્ઞાનનું કાર્ય યથાયોગ્ય પ્રકારે થવું જોઈએ તો સાધક દશાની યથાર્થ પર્યાય પ્રગટે. જ્ઞાનમાં એટલે સમજણમાં, સર્વ અપેક્ષા એટલે એકાંતે એમ જ હોય કે હું પૂર્ણ જ છું તો પછી કાંઈ કરવાનું રહેતું જ નથી અને તેથી તેમાં ભૂલ પડે છે. દ્રષ્ટિ એકાંતે ભલે પૂર્ણ સ્વરૂપને સ્વીકારે પણ જ્ઞાનમાં એવું થતું નથી. જ્ઞાનમાં તો શુદ્ધિ અશુદ્ધિને જાણે છે, જ્ઞાન વિવેક કરે છે અને એ રીતે સાધક દશા ચાલે છે. નહીતર તો સાધક દશા જેવું જ કાંઈ રહેતું નથી. પર્યાય પણ જો પૂર્ણ શુદ્ધાત્મા હોય, જેવો દ્રવ છે તેવું, તો અનાદિ પર્યાયથી પણ સિદ્ધ દશા હોય તો કોઈને સાધક દશા પ્રગટાવવાની રહેતી નથી ને સંસાર પણ રહેતો નથી. એ તો દ્રવ દ્રષ્ટિ થઈ ત્યારે દ્રવ દ્રષ્ટિનું પરિણમન કેવું હોય, એનો વિષય કેટલો હોય, એ બધું જ્ઞાન દ્વારા સમજાવે છે. શેના દ્વારા સમજાવે છે? જ્ઞાન દ્વારા. દ્રષ્ટિ, દ્રષ્ટિના વિષય બંનેને સમજનાર પાછું જ્ઞાન છે. જ્ઞાન દ્વારા એ સમજાવે છે. જો ભાઈ જેને આત્મદ્રષ્ટિ પ્રગટે અને આવું હોય, દ્રષ્ટિનું પરિણમન આવું હોય, દ્રષ્ટિનો વિષય એનો આવો હોય, પણ એ ક્યારે? દ્રષ્ટિ પ્રગટે ત્યારે. અનાદિથી દ્રષ્ટિ ઉલટી છે તો ક્યાં ખબર છે? અનાદિથી સંસાર અને સંસારના દુઃખો ભોગવે છે. અનાદિથી સંસારના દુઃખો જીવ ભોગવે છે એનો સ્વભાવ નહીં હોવાથી એ દુઃખ મટાડવા માટે ચારે કોર જામા નાખે છે. એવા સંસારી જીવને સુખનો સાચો રસ્તો જ્ઞાન ચિંતે છે. કોણ ચિંતે છે? એ જ્ઞાન મુમુક્ષુની ભૂમિકામાં વિવેક કરતું થાય છે, યથાર્થતાને પામે છે અને એમાંથી દ્રષ્ટિ પ્રગટે છે. ત્યારે એ દ્રષ્ટિની સમજણ જ્ઞાન આપવામાં આવે છે. આવું બધું છે. ગુંચવાડામાં પડવા જેવું નથી. ક્યાંય ગુંચવાડામાં પડવા જેવું નથી. જે જેમ છે તેમ યથાસ્થાને સમજવું જોઈએ અને એમ સમજાય યથાસ્થાને, એમાંથી દ્રષ્ટિ કેળવાઈને આત્મા ઉપર જવી જોઈએ. એટલે સમ્યક દર્શન થવું જોઈએ. પછી અનંતા ગુણોનું કાર્ય સૌ સમ્યક જ્ઞાનમાં સર્વ અપેક્ષાએ એટલે એકાંતે એમ જ હોય કે હું પૂર્ણ છું તો પછી કાંઈ કરવાનું રહેતું નથી અને એમ હોય તો એમાં બધેથી એમાં ભૂલ છે. એ વાત ભૂલવાળી છે. દ્રષ્ટિ પૂર્ણ દ્રવ ઉપર હોય અને જ્ઞાનમાં એમ હોય કે મારી પર્યાય હજી અધૂરી છે, દ્રષ્ટિ પૂર્ણ દ્રવ ઉપર હોય બરાબર છે, અને જ્ઞાનમાં એમ હોય કે મારી પર્યાય હજી અધૂરી છે સ્પષ્ટપણે. જ્ઞાનમાં તો જેટલી જેવી દશા હોય એટલી સમજાય, એટલી અનુભવાય, એમ જ્ઞાનમાં હોય તો સાધક દશા પ્રગટે છે. જ્ઞાન યથાર્થ હોય તો દ્રષ્ટિ અને જ્ઞાનનો મેળ ખાય, જ્ઞાન અયથાર્થ થઈ જાય છે તો સાધક દશા પ્રગટે નહીં,
વિપરીતતા રહી ગઈ ને એટલી વિપરીતતા છે.
હા, જ્ઞાનમાં જ્ઞાનમાં વિપર્યાસ રહે ત્યાં સુધી દ્રષ્ટિ પ્રગટે નહીં, એમ છે. આમ બે વચ્ચે પાછું ઇન્ટરલિંગ છે. મોક્ષની ભૂમિકામાં જ્ઞાન જ સાધન છે, અને જ્ઞાનમાં યથાર્થતા આવવી જોઈએ અથવા વિપર્યાસો મટતા જવા જોઈએ, એટલો પ્રોસેસ મુમુક્ષુની ભૂમિકામાં થાય તો દ્રષ્ટિ પ્રગટે. જ્યાં દ્રષ્ટિ પ્રગટે ત્યાં બધા ગુણોનું પરિણમન, અનંતે અનંત ગુણોનું પરિણમન સમ્યક થાય, એક સાથે એ જ સમયે, બીજા સમયે અને તે જ સમયે, આમ બને છે.
દ્રષ્ટિ પૂર્ણ દ્રવ્ય ઉપર હોય અને જ્ઞાનમાં એમ હોય કે મારી પર્યાય હજુ અધૂરી છે, જ્ઞાનમાં હોય તો સાધક દશા પ્રગટે.
હા, એટલે જ્ઞાન દશાની વાત છે. દ્રષ્ટિ પણ જ્ઞાન દશામાં હોય અને આવું યથાર્થ જ્ઞાન પણ જ્ઞાન દશામાં હોય અને તો સાધક દશા હોય, સાધક દશા હોય
નહીં,
તો સાધક દશા પ્રગટે છે. એટલે આ દ્રષ્ટિ ને આ જ્ઞાન થી સાધક દશા પ્રગટે છે, આ પ્રકારની દ્રષ્ટિ આ પ્રકારનું જ્ઞાન એમ હોય તો સાધક દશા પ્રગટે છે, એમ ન હોય તો સાધક દશા પણ પ્રગટતી નથી, ભલે એ જ કાળે પ્રગટે છે. પ્રકાર કાર્યનો સંબંધ લીધો, સાધકપણું કાર્ય અને દર્શન જ્ઞાન તે કારણ, આવા દર્શન જ્ઞાનના કારણે સાધક દશા પ્રગટે છે. નહી તો જ્ઞાન ખોટું થાય છે, નહી તો જ્ઞાન ખોટું થાય છે. પૂર્ણ માની લઈએ એકાંત જ્ઞાન, પૂર્ણ જાણે તો જ્ઞાન ખોટું થાય છે, એમ છે એની વસ્તુ સ્થિતિ.
એટલા માટે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે.
હા,
આખી ગાથા લીધે.
હા, વ્યવહાર તે કાળે જાણે તે કાળે, એમ લીધું તે કાળે, એટલે પોતાની ચાલતી દશા હોય તે કાળે વખતે જાણવું જોઈએ મારી દશામાં શું ચાલે છે. આમ તો શું છે કે દ્રવ છે એ ઊંડાણમાં છે, પર્યાય ઉપર છે, ઊંડાણ સુધી જાય એ ઉપલી સપાટી તે જઈને હોય અસંભવ છે. કુવાના તળિયે તાગ લેનારો ઉપલી સપાટીને ટચ કર્યા વગર કેવી રીતે નીચે ગયો, એ તો બને જ નહીં. એમ જે દ્રવ્યનો આશ્રય કરે એટલા ઊંડાણમાં જેનું પરિણમન જાય એનું જ્ઞાન ઉપલી સપાટીમાં સુધી સુધી શું છે એનો વિવેક ન કરે કે એને સમજે નહીં, એમ કેમ બને? એમ બને તો ઉપરની વાતો છે, અંદરનું રહસ્ય પકડ્યું, ઉપરની વાતો છીછરીને કેમ ન પકડે? ઉપર તો છીછરું છે, ઊંડાણ તો બીજું છે, ઊંડાણ સુધી ગયો ગયો એને છીછરું ન પકડવાનું એ વાત હોય શકે જ નહીં. એટલે કોઈ એવા છીછરા વિષયમાં ભૂલ કરે અથવા વિપર્યાસથી પ્રતિપાદન કરે કે વિપર્યાસનો આગ્રહ રાખે, એને દ્રષ્ટિ જોતી નથી તો આપ
સિદ્ધ થઈ જાય.
રાગ મારાથી જુદો છે પણ થાય છે ચૈતન્યના પુરુષાર્થની નબળાઈથી, રાગની ભિન્નતા લીધી છે પણ એ અપરાધ પોતે કરે છે એવો પણ એક ન્યાય છે ખરો એની અંદર. સર્વથા જુદો કે એનો અર્થ એમ નથી કે કોક કરે છે, એટલું વિપરીત પણ આવે તો સમજવું કે એનું જુદાપણું પણ જાણતો નથી. કેમ કે જો જીવની અવસ્થામાં રાગ ન હોય તો સાધક દશા અને બાધક દશાનો ભેદ અને કાંઈ વ્યવસ્થા રહેતી નથી. મોક્ષ સુધીની બધી વાત ખોટી પડે છે. જુદાપણું એટલા બધા જોરથી કરે કે રાગ જળ છે ને મારામાં નથી, તો પણ એ મારામાં છે ને ટાળવા માટે એમ કરું છું એમ મને ખબર છે. કાઢી મૂકે ત્યાં તો મારો દીકરો નહીં, પણ એ મારો દીકરો નહીં એમ કેવું શું કરવા પડ્યું, મારો છે માટે. પાડોશીને છોકરાને એમ કે તમારો દીકરો નહીં વિયો જાય, એમ મારો નથી એમ કહેનારને ખ્યાલમાં છે કે મારો છે. પણ અહીંયા જોરથી નિષેધ કરવા માટે એ પ્રકાર આવે તો જ બરાબર જોરથી નિષેધ થાય. નિષેધ કેટલા જોરથી કરવો જોઈએ એમ દેખાડવા માટે એ વાત છે, એમ દેખાડવા માટે એ વાત છે. આપણે નથી કહેતા બધા મુદલ રકમ કટાવી હોય તો વ્યાજ શીખે માગણી કરો, મોત ને બાજો તો તાવ આવશે, તાવ થી પચશે. મોત ને બાજો તો તાવ થી પચશે. એવી રીતે આપે છે મોત, મોત કા બાજા તાવ છે છૂટતા હે. એવી રીતે આમાં છે, એટલું જોરથી નિષેધ કરો ત્યારે હજી નીકળવા માટે તૈયાર થાય છે, નહીતર એવો ઘર કરી ગયેલો છે કે નીકળવા તૈયાર થતો. રાગ મારાથી જુદો છે પણ થાય છે ચૈતન્યના પુરુષાર્થની નિવૃત્તિ, એ રીતે બધું ખ્યાલમાં રાખે તો પુરુષાર્થ ઉપડે છે. ખ્યાલમાં તો બધું રાખવું જોઈએ તો પુરુષાર્થ ઉપડે છે, અને પુરુષાર્થ ઉપડે ત્યારે એમાં આનંદ દશા વિતરાગ દશા આદિ બધું પ્રગટે. પહેલા દ્રષ્ટિની અપેક્ષાએ બે ભાગ પડે છે, એક ત્રિકાળી દ્રષ્ટિનો વિષય ને બાકી બધું પર, પછી જ્ઞાન બધાનો વિવેક કરે છે. ગુરુદેવે અનેક પ્રકારે સમજાવ્યું છે, પછી ગુરુદેવને લાવતા જાય છે. ગુરુદેવે અનેક પ્રકારે સમજાવ્યું છે, ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે, અને બધી અપેક્ષાઓ ગુરુદેવે સમજાવી છે. આ બધી અપેક્ષાઓ ગુરુદેવે સમજાવી છે. તો પોતે કહે છે ને આત્મા બોલતા અહીંયાથી શીખ્યા છે, અમને ક્યાં બીજી ખબર હતી. દોષ દેખાડનારનો ઉપકાર હોય, નિંદાને અવર્ણવાદ કરવાના કરનારનો ઉપકાર હોય, તો ગુરુનો કેટલો અસીમ ઉપકાર હોય એ સમજાવવાની જરૂર નથી. યથાર્થ જ્ઞાનમાં તો બધા નિમિત્તો ઉપકારી થાય છે, બધા નિમિત્તો ઉપકારી થાય છે, કારણ કે જ્ઞાનને ઠીક કરે છે, જ્ઞાન ઠીક થવામાં એ નિમિત્ત પડે છે, માટે બધા ઉપકારી. દ્વેષ બુદ્ધિ તો પહેલેથી ન હોય, પણ દ્વેષ કરવાનો પ્રસંગ પણ પછી રહેતો, દ્વેષ ભાવ પણ ના આવે. દ્વેષ બુદ્ધિ તો પહેલા કાઢવાની છે, પણ પ્રાસંગિક દ્વેષ ભાવ ન આવે એનો અન્યાય છે. ભગવાનનું આ વિશ્વ ભગવાને બનાવ્યું છે, અમારા માટે ભક્તિનું ધામ છે. કેવી વાત હતી
ગુરુને માટે હોય છે. સુગાણીજી તો એકદમ ઉપર ગુરુને ટોપ કોસ મૂકી દીધા ને.
નિરે ગુરુ તો આકાશથી પણ મહાન છે, અને અનંતા તીર્થંકરો થી પણ
અધિક છે,
અધિક છે. ચરણ ને સેવે છે માટે એમનું એ પ્રકારનું વલણ એમના પ્રત્યેના દાસત્વ ને ઉભું કરે છે. મારા આત્મા માં તો એમના પ્રત્યેનું દાસત્વ ઉભું કરે છે. પોતે સત્પુરુષ છે, પેલા સત્પુરુષ ની ચરણ સેવા કરે છે, તકે સત્પુરુષ કરે છે કે મને એનું દાસત્વ આવે
છે.
સર્વાંગ સુંદર થઈ જાય છે બધું. સર્વાંગ સત્યમ શિવમ સુંદરમ, સત્ય પણ એ છે, જ્ઞાનમય પણ એ છે, સુંદર પણ
એ છે.